એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર આમ તો ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે નેતૃત્વ વિશેની આપણી ઘણી બધી માન્યતાઓને પડકારે છે. આર્ચી બ્રાઉનનું પુસ્તક ધ મિથ ઓફ ધ સ્ટ્રોંગ લીડર, એટલે કે સશક્ત નેતાનો ભ્રમ.
હા, અને આ વિષય ખબર છે આજે કદાચ પહેલા કરતા પણ વધુ એમ કે પ્રસ્તુત છે.
બરાબર,
આપણે જોઈએ છીએ ને કે સતત એવા નેતાઓની શોધ રહે છે જેઓ આમ નિર્ણાયક લાગે, મજબૂત દેખાય, ખાસ કરીને જ્યારે સમય થોડો ડામાડોલ હોય.
હા, અનિશ્ચિતતા હોય ત્યારે.
બરાબર, પણ શું પેલી દેખીતી મજબૂતાઈ એ જ ખરેખર સફળ નેતૃત્વની ગેરંટી છે? બ્રાઉનનું પુસ્તક બરાબર આ જ સવાલ કરે છે કે ભાઈ સાચું રાજકીય નેતૃત્વ શું છે, અને પેલી જે છાપ છે કે બસ સ્ટ્રોંગ માણસ આવી જશે એટલે બધું બરાબર, એ સમજ ક્યાંક ભૂલ ભરેલી તો નથી ને? ક્યાંક જોખમી તો નથી ને?
તો શરૂઆત કદાચ લેખકથી જ કરવી જોઈએ નહીં. આ આર્ચી બ્રાઉન છે કોણ?
ચોક્કસ. જો આર્ચી બ્રાઉન કોઈ એમ જ સામાન્ય ઇતિહાસકાર નથી, એ બ્રિટનના બહુ જ આમ તો આદરણીય રાજકીય વૈજ્ઞાનિક ગણાય. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પોલિટિક્સના એમિરિટસ પ્રોફેસર રહી ચૂક્યા છે.
ઓ, ઓક્સફર્ડના?
હા, અને એમનું નામ ખાસ કરીને સોવિયત યુનિયનના અભ્યાસ માટે, શીતયુદ્ધના સમયગાળા માટે, અને એમાંય ખાસ તો મિખાઇલ ગોર્બાચેવ પરના એમના ઊંડાણપૂર્વકના સંશોધન માટે દુનિયાભરમાં જાણીતું છે.
બરાબર, અને કદાચ એટલે જ એમની વાતમાં વજન પડે છે નહીં, કારણ કે એમણે ખાલી એક દેશ કે એક પ્રકારના નેતાનો અભ્યાસ નથી કર્યો.
બિલકુલ,
એમણે તો દાયકાઓ સુધી પેલું કહેવાય ને તુલનાત્મક અભ્યાસ કર્યો છે.
હા,
એક બાજુ હિટલર, સ્ટાલિન, માઓ જેવા કહી શકાય કે ક્રૂર સરમુખત્યારો,
હા,
તો બીજી બાજુ બ્રિટન અને અમેરિકા જેવી આમ તો સ્થાપિત લોકશાહીઓના નેતાઓ. આટલા મોટા ફલક પર કામ કરવાથી શું થાય કે તમે પેલા પક્ષપાત કે સ્થાનિક બાબતોથી ઉપર ઉઠીને નેતૃત્વમાં અમુક પેટર્ન જોઈ શકો.
અને ખાસ કરીને ભ્રમણાઓ.
હા, ભ્રમણાઓ. એમણે જોયું કે કેવી રીતે કેટલાક કહેવાતા મજબૂત નેતાઓએ છેવટે તો નુકસાન જ કર્યું, અને કેવી રીતે કેટલાક ઓછા જાણીતા પણ વધુ સહયોગી નેતાઓએ ખરેખર મોટી સફળતાઓ મેળવી. એટલે આ અનુભવ જ એમના વિશ્લેષણને ધારદાર બનાવે છે.
બરાબર, તો પુસ્તકના હાર્દ પર આવીએ. બ્રાઉનનો મુખ્ય મુદ્દો શું છે ટૂંકમાં?
મૂળભૂત રીતે વાત એમ છે કે તેઓએ વિચારને જ પડકારે છે કે મજબૂત નેતા શ્રેષ્ઠ હોય છે. એટલે કે કેવો નેતા જે વર્ચસ્વ જમાવે, બધા નિર્ણયો પોતે જ લઈ લે, કોઈ જુદો મત આપે સહન ન કરે, અને બધી સત્તા પોતાની મુઠ્ઠીમાં રાખે. બ્રાઉન કહે છે કે આ ખાલી ખોટી માન્યતા જ નથી, પણ આ બહુ ખતરનાક સાબિત થઈ શકે છે.
બિલકુલ, અને આ કંઈ હવામાં વાત નથી, પુસ્તકમાં પુષ્કળ પુરાવાઓ છે. બ્રાઉન ભારપૂર્વક કહે છે કે જો તમે ઇતિહાસ જુઓ તો જે નેતાઓએ ખરેખર મોટા, સકારાત્મક અને લાંબા ગાળાના ફેરફારો કર્યા છે, એમાંથી મોટાભાગના નેતાઓ કેવા હતા? તો કે સહયોગી વૃત્તિવાળા,
ટીમ સાથે કામ કરનારા.
હા, ટીમ સાથે મળીને કામ કરનારા અને બધાને સાથે લઈને ચાલવાનો, સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરનારા હતા. એમના મતે સાચી રાજકીય શક્તિ પેલી સત્તાના કેન્દ્રીકરણમાં નથી.
તો શેમાં છે?
એ છે બીજાઓને સાંગળવામાં, યોગ્ય માણસને કામ સોંપવામાં એટલે કે ડેલિગેશન, પછી તર્કથી લોકોને સમજાવવામાં, અને આખી ટીમની જે સામૂહિક બુદ્ધિ છે એનો ઉપયોગ કરવામાં. આ પુસ્તક પેલી એકલો યોદ્ધા જેવી નેતાની કલ્પનાને આમ તો વ્યવસ્થિત રીતે તોડી પાડે છે.
હા, અને એ કરવા માટે પુસ્તક આપણને 20મી અને 21મી સદીના ઘણા બધા નેતાઓની સફર પર લઈ જાય છે. બહુ રસપ્રદ છે. ચર્ચિલ અને એટલી, રૂઝવેલ્ટ અને જ્હોનસન, થેચર અને મેજર,
ગોર્બાચેવ અને યેલ્ટ્સિન,
હા, ડેંગ શિયાઓપિંગ અને માઓઝેડોંગ, આવા કેટલાય નેતાઓની કાર્યશૈલીની સરખામણી કરી છે. એમની સફળતા, એમની નિષ્ફળતા, એનું વિશ્લેષણ કરીને બ્રાઉન પોતાની દલીલો રજૂ કરે છે. એટલે આ પુસ્તક ખાલી નિષ્ણાતો માટે નથી.
ના ના, કોઈ પણ સામાન્ય નાગરિક, મતદાર, પત્રકાર
કે પછી જેમને પણ નેતૃત્વમાં રસ હોય એમના માટે બહુ વિચારવા જેવું છે આમાં.
ચોપ્પીસ, તો થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના મુખ્ય વિભાગો જોઈએ.
હા, ચાલો. શરૂઆતના ભાગમાં બ્રાઉન પેલી મજબૂત નેતાની ભ્રમણાનું જ વિશ્લેષણ કરે છે. એ સમજાવે છે કે આ ભ્રમ કેવી રીતે બને છે, એટલે કે પેલું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય.
હા, કરિશ્મા.
પછી અસંમતિ પ્રત્યે અણગમો, પોતાના જ્ઞાનમાં અતૂટ વિશ્વાસ, જે ક્યારેક અહંકાર જેવો લાગે, અને બધી સત્તા પોતાની પાસે જ રાખવાની વૃત્તિ.
અને રસપ્રદ વાત એ છે કે મીડિયા અને સામાન્ય જનતા પણ આમાં ભાગ ભજવે છે, એમ કહે છે બ્રાઉન.
કઈ રીતે?
કે આપણે ઘણીવાર પેલું જે નિર્ણાયક દેખાય ને એને જ અસરકારક માની લઈએ છીએ, ભલે પછી એ નિર્ણય ખોટો હોય.
હા, એ સાચું. અને અહીંયા એ એક મહત્વનો ભેદ પણ પાડે છે, નહીં કે ખાલી સત્તા પર હોવું અને નેતૃત્વ કરવું.
હા, એ બે અલગ વસ્તુઓ છે. નેતૃત્વ તો એક પ્રક્રિયા છે, લોકોને પ્રભાવિત કરવાની, સાથે લઈ જવાની. એ ખાલી ખુરશી પર બેસવાથી નથી આવતું. અને પેલી મહાન પુરુષવાળી થિયરીની પણ ટીકા કરે છે.
એટલે કે ઇતિહાસ ફક્ત અમુક મોટા નેતાઓ જ બનાવે છે એ વાત?
બરાબર.
બ્રાઉન કહે છે કે વાસ્તવિકતા વધુ જટિલ છે. પરિણામો તો મોટે ભાગે સામૂહિક પ્રયાસો, સંસ્થાઓ કેવી છે અને નિર્ણયો કેવી રીતે લેવાયા, સહયોગથી કે નહીં, એના પર આધાર રાખે છે.
આ પાયો નાખ્યા પછી બ્રાઉન નેતાઓને ખાલી મજબૂત કે નબળા કહેવાને બદલે એક નવું વર્ગીકરણ આપે છે, જે એમના પ્રભાવના પ્રકાર પર આધારિત છે. મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. પહેલો, રીડિફાઇનિંગ, પુનર્વ્યાખ્યાયિત નેતાઓ. આ એવા લોકો છે જો આખી રાજકીય સિસ્ટમના નિયમો જ બદલી નાખે છે, જેમ કે ફ્રાન્સમાં ચાર્લ્સ ડી ગોલ,
હા, જેમણે પાંચમું ગણતંત્ર સ્થાપ્યું,
અથવા આધુનિક તુર્કીના સ્થાપક અતાતુર્ક, કે પછી ચીનમાં ડેંગ શિયાઓપિંગ, જેમણે માઓ પછી ચીનની આખી દિશા જ બદલી નાખી, ખાસ કરીને આર્થિક રીતે.
બરાબર.
બીજો પ્રકાર છે ટ્રાન્સફોર્મેશનલ, પરિવર્તનકારી નેતાઓ.
આ નેતાઓ શું કરે?
એ હાલની સિસ્ટમમાં જ રહે, પણ નીતિઓ અને રાજકારણમાં મોટા પાયે ફેરફારો લાવે.
ધરમૂળથી ફેરફાર.
હા, એ યથાસ્થિતિને પડકારે અને દેશની દિશા બદલી શકે. દાખલા તરીકે બ્રિટનમાં માર્ગરેટ થેચર, અમેરિકામાં ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, પેલી એમની ન્યૂ દિલ્હી યોજના સાથે, કે પછી સોવિયેટ યુનિયનમાં મિખાઇલ ગોર્બાચેવ, એમના ગ્લાસનોસ્ત અને પેરેસ્ટ્રોઇકા સાથે.
પણ અહીંયા એક સાવચેતી રાખવા જેવી છે, તમે કહેતા હતા.
બિલકુલ, આ બહુ મહત્વનું છે. બ્રાઉન ખાસ કહે છે કે ટ્રાન્સફોર્મેશનલ હોવું એ કંઈ સારી વાત જ છે એવું નથી, એ ખાલી વર્ણન છે.
એટલે
કે એડોલ્ફ હિટલર, એ પણ જર્મની માટે ટ્રાન્સફોર્મેશનલ નેતા હતો. એણે જર્મનીને મૂળભૂત રીતે બદલી નાખ્યું, પણ એ પરિવર્તન કેવું હતું? ભયાનક.
હા, સાચી વાત.
એટલે પરિવર્તન લાવનાર નેતા સારો જ હોય એ જરૂરી નથી, પરિવર્તન કઈ દિશામાં છે, એના પરિણામો શું છે એ જોવું પડે.
અને ત્રીજો પ્રકાર, જે સૌથી સામાન્ય છે, એ છે ટ્રાન્ઝેક્શનલ, વ્યવહારિક નેતાઓ. આ લોકો મોટાભાગે મેનેજર જેવું કામ કરે છે.
હા, વ્યવસ્થાપક.
સ્થાપિત સિસ્ટમમાં રહીને કામ કરે, ધીમે ધીમે ફેરફાર લાવે, વાટાઘાટો કરે, સ્થિરતા જાળવવા પર ધ્યાન આપે. મોટાભાગના વડાપ્રધાનો કે રાષ્ટ્રપતિઓ આમાં આવે. આ વર્ગીકરણ એટલા માટે મદદરૂપ છે કે આપણને પેલું સ્ટ્રોંગવાળા લેબલથી આગળ વિચારવા પ્રેરે છે. પેલું ઉદાહરણ તમે આપ્યું હતું પ્રોજેક્ટ મેનેજરનું.
હા, કે સફળ પ્રોજેક્ટ મેનેજર કોણ? જે સૌથી વધુ બૂમો પાડે એ, કે પછી જે પડદા પાછળ રહીને બધાને જોડીને સંકલન કરીને કામ પાર પાડે?
બરાબર.
હવે પુસ્તકના આગળના ભાગમાં બ્રાઉન આ સ્ટ્રોંગ લીડરવાળી ભ્રમણાના જોખમો પર આવે છે. પહેલાં લોકશાહીમાં, પછી સરમુખત્યારશાહીમાં. લોકશાહીના ઉદાહરણો બહુ જાણવા જેવા છે, જેમ કે માર્ગરેટ થેચર.
હા, આયર્ન લેડી.
પરિવર્તનકારી હતા એમાં શંકા નથી, પણ સમય જતાં એમની શૈલી વધુ ને વધુ પ્રભુત્વશાળી, આમ કહીએ કે ડોમિનેટિંગ બની ગઈ. એ પોતાના મંત્રીઓની સલાહ ઓછી સાંભળવા લાગ્યા. અને પેલો કુખ્યાત પોલ ટેક્સ આવ્યો ત્યારે એમણે કેબિનેટની ચેતવણીઓ સાંભળી જ નહીં, અને એ જ આખરે એમના પતનનું કારણ બન્યો. આ શું બતાવે છે? કે અતિશય આત્મવિશ્વાસ અને સલાહની અવગણના નુકસાન કરી શકે છે.
અને બીજું ઉદાહરણ ટોની બ્લેરનું છે, નહીં?
હા, ટોની બ્લેર. એમની પેલી સોફા ગવર્મેન્ટ શૈલી, એટલે કે મહત્વના નિર્ણયો કેબિનેટમાં ઔપચારિક ચર્ચા કરીને નહીં, પણ પોતાના અંગત સલાહકારોના નાના ગ્રુપ સાથે આમ આરામથી બેસીને લેવાતા,
પ્રોસેસને બાયપાસ કરીને.
બરાબર. અને આ જ વસ્તુ બ્રાઉન દલીલ કરે છે કે ઇરાક યુદ્ધ જેવા ગંભીર નિર્ણયમાં જે ભૂલો થઈ એનું એક મુખ્ય કારણ બની. પ્રક્રિયાને અવગણવાના પરિણામો ગંભીર હોઈ શકે છે.
પણ પછી બ્રાઉને એક એવું ઉદાહરણ આપે છે જે આખી વાતને આમ તો ઊંધી કરી નાખે છે. ક્લેમેન્ટ એટલી.
હા, એટલી.
ચર્ચિલ પછી બ્રિટનના વડાપ્રધાન બન્યા. દેખાવમાં સાવ સામાન્ય, શાંત માણસ, કોઈ ખાસ કરિશ્મા નહીં, પણ એમણે જે સરકાર ચલાવી એ બ્રિટનના ઇતિહાસની સૌથી વધુ પરિવર્તનકારી સરકારોમાંની એક ગણાય છે.
તમે એનએચએસની વાત કરો છો?
હા, એનએચએસ એટલે કે નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના. કલ્યાણકારી રાજ્યોનો આખો પાયો એમના સમયમાં નંખાયો.
અને આ બધું કઈ રીતે કર્યું એમણે? પોતાના વ્યક્તિગત પ્રભુત્વથી નહીં, એમનું કેબિનેટ તો ભલભલા મહારથીઓથી ભરેલું હતું.
તો
એમણે આ બધા શક્તિશાળી અને મહત્વાકાંક્ષી નેતાઓનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું, સર્વસંમતિ કેળવી, લોકોને સાથે લઈને ચાલ્યા. આ છે સહયોગી નેતૃત્વનું ક્લાસિક ઉદાહરણ. એ બતાવે છે કે શાંત રહીને પણ મોટામાં મોટા કામ થઈ શકે છે. કદાચ સાચી શક્તિ દેખાડો કરવામાં છે જ નહીં.
અને સરમુખત્યારશાહીમાં તો આ સ્ટ્રોંગ મેનનો મોહ ઓર ખતરનાક. ત્યાં તો કોઈ રોકટોક જ નહીં.
ચોક્કસ, ત્યાં લોકશાહી જેવા અંકુશ નથી હોતા. બ્રાઉન, હિટલર, સ્ટાલિન, માઓ જેવા નેતાઓનું વિશ્લેષણ કરે છે. આ કદાચ પેલી સ્ટ્રોંગ લીડરની વ્યાખ્યાના આત્યંતિક ઉદાહરણો છે. અમર્યાદિત સત્તા, અસંમતિ સાંભળવાની જ નહીં અને પોતાના સિવાય કોઈના પર ભરોસો જ નહીં.
અને પરિણામ?
પરિણામ ઇતિહાસની સૌથી ભયાનક માનવીય દુર્ઘટનાઓ, નરસંહાર, માઓની ગ્રેટ લીપ ફોરવર્ડ જેવી નીતિઓ જેમાં કરોડો લોકો ભૂખમરાથી મરી ગયા, એમની કહેવાતી મજબૂતાઈ લાખો લોકો માટે મોત બની. જો કે બ્રાઉન એ પણ નોંધે છે કે સ્ટાલિન પછીના સોવિયત યુનિયનમાં કે ડેંગના ચીનમાં જ્યારે નેતૃત્વ થોડું વધુ સામૂહિક બન્યું, એટલે કે સત્તા સંપૂર્ણપણે એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત ન રહી, ત્યારે થોડી વધુ સ્થિરતા અને આર્થિક પ્રગતિ જોવા મળી. કહેવાનો મતલબ કે સરમુખત્યારશાહીમાં પણ થોડો સહયોગ ફાયદાકારક રહે છે.
પેલી જહાજવાળી વાત અહીં બરાબર બંધ બેસે છે. એક કેપ્ટન જે બધું પોતે જ નક્કી કરે અને કોઈનું સાંભળે નહીં, અને બીજો જે પોતાની ટીમ, નેવિગેટર, એન્જિનિયર બધાની સલાહ લે, સાંભળે અને પછી નિર્ણય કરે. તોફાન આવે ત્યારે કોણ વધુ સુરક્ષિત?
જવાબ સ્પષ્ટ છે. નહીં, હવે પુસ્તકનો અંતિમ ભાગ થોડી આશા તરફ લઈ જાય છે. બ્રાઉન સહયોગી નેતૃત્વના વિકલ્પ પર ભાર મૂકે છે અને શક્તિ શબ્દને જ ફરીથી વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરે છે. એ એવા નેતાઓને યાદ કરે છે જેમણે આ શૈલી અપનાવી.
કોણ કોણ છે એમાં?
નિર્ણયો લઈ શકાય.
અને બીજા?
નેલ્સન મંડેલા. રંગભેદ પછીનું દક્ષિણ આફ્રિકા, કેટલો વિભાજિત દેશ. ત્યાં એમણે સમાધાન અને સર્વસંમતિ પર જ ફોકસ કર્યું, ભૂતપૂર્વ દુશ્મનોને સાથે લાવવાનો પ્રયાસ કર્યો.
તો બ્રાઉનના મતે અસરકારક નેતા બનવા માટે ખરેખર કયા ગુણો જોઈએ જે કદાચ પહેલા સ્ટ્રોંગ સ્ટીરિયોટાઈપમાં નથી આવતા?
બરાબર. જેમ કે બૌદ્ધિક જિજ્ઞાસા, નવું જાણવાની, શીખવાની ઈચ્છા,
અલગ અલગ મંતવ્યો સાંભળવાની તૈયારી,
હા, ભૂલ થાય તો સ્વીકારવાની નમ્રતા, બીજાની સ્થિતિ સમજવાની સહાનુભૂતિ, અને સૌથી અગત્યનું, લોકશાહી સંસ્થાઓ અને પ્રક્રિયાઓ માટે આદર, એને અવરોધ નહીં પણ રક્ષણ સમજવો. અને અંતે તેમનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આપણે નાગરિક તરીકે, મતદાર તરીકે નેતાઓનું મૂલ્યાંકન કરવાની રીત બદલવી પડશે. ખાલી દેખાવ, ભાષણ કે મોટા વચનોથી અંજાઈ નહીં જવાનું.
તો શું જોવાનું?
આપણે એવા નેતાઓ શોધવા જોઈએ જેઓ સારા વાટાઘાટકાર હોય, જે ટીમ બનાવી શકે, જે સહમતિ સાધી શકે. સાચી રાજકીય શક્તિ ભાગલા પાડવામાં નથી, લોકોને જોડવામાં છે, લોકોને સશક્ત બનાવવામાં છે.
ખૂબ જ વિચારવા જેવી વાત છે. ચાલો આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ફરી એકવાર આમ સ્પષ્ટ રીતે તારવીએ. પહેલો અને સૌથી મોટો સંદેશ શું લાગે છે તમને?
મારા મતે તો પહેલો મુદ્દો એ જ છે કે આપણી પેલી મજબૂત નેતાની વ્યાખ્યા જ આમ તો અધૂરી છે અને ઘણીવાર ખોટી પણ. આપણે જેને શક્તિ માનીએ છીએ, પેલો અવાજ, કંટ્રોલ, નિર્ણાયક દેખાવું, એ કદાચ સાચી શક્તિ છે જ નહીં. બ્રાઉન આપણને ઇતિહાસ જોવા મજબૂર કરે છે અને બતાવે છે કે સાચી શક્તિ ઘણીવાર સહયોગમાં, સાંભળવામાં અને પેલી બૌદ્ધિક નમ્રતામાં રહેલી છે. આ આપણા નેતા પસંદગીના માપદંડ પર જ મોટો સવાલ ઊભો કરે છે. આપણે ત્યાં પણ ક્યારેક શાંતિથી કામ કરનાર કરતાં જોરશોરથી બોલનારને વધુ મહત્વ અપાતું એવું નથી લાગતું.
હા, એવું બને છે ખરું. અને બીજો મહત્વનો મુદ્દો પેલો સહયોગી નેતૃત્વનો નહીં. પુસ્તક વારંવાર ઉદાહરણો આપે છે કે કેવી રીતે સહયોગી શૈલી વધુ સારા, ટકાઉ પરિણામો આપે છે અને મોટી ભૂલો ટાળવામાં મદદ કરે છે. પેલું એટલી વિરુદ્ધ થેચરનું ઉદાહરણ.
બરાબર.
આ વાત તો આપણે રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ. કોઈ સફળ સામુદાયિક પ્રોજેક્ટ હોય કે કોઈ સહકારી મંડળી હોય, એ શું એક વ્યક્તિના જોરે ચાલે છે કે પછી બધાના સહિયારા પ્રયાસથી?
બરોબર. ત્રીજો મુદ્દો જે મને ખૂબ મહત્વનો લાગે છે તે છે સંસ્થાઓ અને નિયમોનું મહત્વ. લોકશાહીમાં જે આ સંસદ છે, ન્યાયપાલિકા છે, નિયમો છે, પ્રક્રિયાઓ છે, એ નેતા માટે કોઈ અડચણ નથી.
તો શું છે?
એ સમાજ માટે રક્ષણાત્મક વાડ છે, ગાર્ડરેલ છે, જે કોઈ એક વ્યક્તિની ભૂલો કે અહંકારથી સમાજની બચાવે છે. જ્યારે નેતાઓ આ સંસ્થાઓને નબળી પાડે છે કે બાયપાસ કરે છે ત્યારે જોખમ વધી જાય છે, જેમ પેલું બ્લેરના કિસ્સામાં ઇરાક યુદ્ધ વખતે થયું.
આપણા દેશના સંદર્ભમાં વિચારીએ તો સંસદીય પ્રક્રિયા હોય કે ન્યાયિક સ્વતંત્રતા, આ બધી સંસ્થાઓનું સન્માન કેટલું જરૂરી છે એ સમજાય.
ચોક્કસ
ચોક્કસ. ચોથો મુદ્દો પહેલા મુદ્દા સાથે જોડાયેલો છે, અહંકાર અને સત્તાના અતિકેન્દ્રીકરણના જોખમો. જ્યારે નેતા એવું માનવા લાગે કે બધું મને જ આવડે છે અને સલાહ લેવાનું બંધ કરી દે,
ત્યારે એ વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે, ગ્રુપ થિંકનો શિકાર બને છે,
અને પેલી થેચરના પોલટેક્સ જેવી આપત્તિ નોતરી શકે છે. આપણે ધંધામાં કે સ્થાનિક રાજકારણમાં પણ આવા કિસ્સા જોયા હશે નહીં, જ્યાં એક વ્યક્તિની જીદને કારણે આખું કામ બગડ્યું હોય.
સાચી વાત છે. અને પાંચમો મુદ્દો જે નૈતિકતા સાથે જોડાયેલો છે કે પરિવર્તનકારી હોવું એ આપોઆપ સારું નથી. હિટલર પણ પરિવર્તનકારી હતો. એટલે આપણે ખાલી એ ન જોવું જોઈએ કે નેતા કેટલો પ્રભાવશાળી છે કે કેટલો ફેરફાર લાવ્યો,
પણ શું જોવું જોઈએ?
પણ એ જોવું જોઈએ કે એ ફેરફાર કેવો છે, કઈ રીતે લવાયો છે અને એના નૈતિક પરિણામો શું છે. ઇતિહાસના પાત્રોનું મૂલ્યાંકન કરતી વખતે આ ભેદ ધ્યાનમાં રાખવો બહુ જરૂરી છે. પ્રભાવ અને પદ્ધતિ બંને જોવા પડે.
બરાબર. પુસ્તકમાં એવી ઘણી વાતો છે જે સીધી આમ દિલ પર અસર કરે છે. બ્રાઉનના કેટલાક મુખ્ય વિચારો જે ખરેખર ટાંકવા જેવા છે એના પર થોડી વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલો વિચાર તો આમ સમજો કે પુસ્તકનો સાર જ છે, પ્રભાવશાળી નેતાઓ શ્રેષ્ઠ હોય છે તેવી જે વ્યાપક માન્યતા છે એ એક ખતરનાક ભ્રમણા છે. ઇતિહાસ સાક્ષી છે કે સૌથી ફાયદાકારક અને આમૂલ રાજકીય પરિવર્તનો મોટાભાગે સામૂહિક અને સહયોગી નેતૃત્વનું જ પરિણામ રહ્યા છે. આ સીધો પડકાર છે.
બીજો વિચાર શક્તિની નવી વ્યાખ્યા આપે છે નહીં? કોઈ નેતા પોતાના સહકર્મીઓના તર્કબદ્ધ દલીલોને ધ્યાનથી સાંભળે અને તેનાથી સહમત થવાની ઈચ્છા રાખે તે સાચી શક્તિની નિશાની છે, નબળાઈની નહીં.
બરાબર.
અહંકાર અને પોતાની અચૂકતામાં અતૂટ વિશ્વાસ એ રાજકીય આપત્તિના પૂર્વચિહ્નો છે. મતલબ કે સાંભળવું અને શીખવું એ શક્તિ છે, જીદ નહીં.
ત્રીજો, સંસ્થાઓના મહત્વ પર. રાજકીય સંસ્થાઓ કોઈ મહાન નેતાની ઈચ્છાશક્તિ દ્વારા પાર કરવાના અવરોધો નથી. તે સમાજને કોઈ એક વ્યક્તિની અવિચારિતા અને ભૂલોથી બચાવતા આવશ્યક ગાર્ડરેલ છે. જે નેતાઓ તેમને નબળા પાડે છે તે રાષ્ટ્રના ભોગે આવું કરે છે.
આ લોકશાહીના પાયાની વાત થઈ ગઈ.
અને ચોથો, જે મને બહુ ગમ્યો, આપણે દુનિયાને ફરીથી બનાવવાનું વચન આપતા પરિવર્તનકારી નેતાથી ઓછા પ્રભાવિત થવું જોઈએ અને જટિલ પરિસ્થિતિઓને કુશળતાપૂર્વક સંભાળતા વ્યવહારિક નેતાની વધુ કદર કરવી જોઈએ. ઘણીવાર સૌથી મહત્વપૂર્ણ નેતૃત્વ સૌથી ઓછું ગ્લેમરસ અને ઓછું દેખાડો કરનારું હોય છે. એટલે કે કામ બોલવું જોઈએ, દેખાડો નહીં.
અને છેલ્લો, પાંચમો,
સૌથી અસરકારક નેતાઓ તે છે જેઓ જાણે છે કે તેઓ શું નથી જાણતા. આ અઘરું છે. અને સક્ષમ લોકોને પોતાની આસપાસ રાખી શકે અને તેમની સલાહ લઈ શકે. આ પેલી બૌદ્ધિક નમ્રતા અને ટીમવર્કની વાત છે, જે માને કે હું જ સર્વશ્રેષ્ઠ છું તેના કરતાં જે સારી ટીમ બનાવે અને એમના પર વિશ્વાસ રાખે તે વધુ સફળ થાય છે.
આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે કે આ બધા સારા વિચારોનો રોજબરોજના જીવનમાં શું ઉપયોગ, આપણે શું કરી શકીએ?
અરે, ઘણો ઉપયોગ છે. જુઓ, નાગરિકો અને મતદારો તરીકે આપણા નેતાઓનું મૂલ્યાંકન કરતી વખતે ખાલી એમના કરિશ્મા કે ભાષણો પર ન જવું જોઈએ.
તો શું જુઓ?
આપણે એમના સ્વભાવ પર ધ્યાન આપવું જોઈએ. એમની સહયોગ કરવાની ક્ષમતા કેવી છે? નિયમો અને સંસ્થાઓ પ્રત્યે એમનો આદર કેવો છે? કોઈ નેતા એમ કહે કે ફક્ત હું જ આ ઠીક કરી શકું છું, ત્યારે થોડું સાવધાન થઈ જવું જોઈએ. પૂછવું જોઈએ, શું આ માણસ બીજાનું સાંભળે છે? શું એ પ્રક્રિયાનું પાલન કરે છે? એમની ટીમમાં કોણ છે?
અને આ વાત વ્યવસાયિકો કે મેનેજરો માટે પણ એટલી જ લાગુ પડે છે નહીં? કામના સ્થળે પણ પેલો સ્ટ્રોંગ બોસ નો ભ્રમ હોય છે, પણ આ પુસ્તક કહે છે કે સારો લીડર એ છે જે ટીમની વાત સાંભળે, ચર્ચાને પ્રોત્સાહન આપે અને સહયોગથી નિર્ણય લે.
એનાથી ખાલી સારા પરિણામો જ નથી મળતા,
ટીમનું મનોબળ પણ વધે છે અને નવા વિચારો પણ આવે છે.
બરાબર. પત્રકારોને મીડિયા માટે પણ આ એક પડકાર જેવું છે. ઘણીવાર મીડિયા શું કરે, સંઘર્ષ અને મજબૂત વ્યક્તિત્વને વધુ પ્રાધાન્ય આપે.
હા, એ વધારે વેચાય છે
કદાચ. પણ બ્રાઉન સૂચવે છે કે મીડિયાએ નેતાઓના કામના સાર, એમની નિર્ણય લેવાની પ્રક્રિયા કેવી છે, સહયોગી પ્રયાસો થયા છે કે નહીં, એના પર વધુ ધ્યાન આપવું જોઈએ. પેલી નિર્ણાયકતાના દેખાડા પાછળની વાસ્તવિકતા તપાસવી જોઈએ.
અને જેઓ ભાવિ નેતાઓ બનવા માંગે છે એમના માટે શું સંદેશ છે?
એમના માટે સંદેશ સ્પષ્ટ છે. નેતૃત્વ એટલે બધા જવાબો તમારી પાસે હોવા એવું નથી. નેતૃત્વ એટલે સાચા સવાલો પૂછવા, ધ્યાનથી સાંભળવું, વાટાઘાટ કરવી, સહાનુભૂતિ રાખવી અને એક સારી ટીમ બનાવવી, અનિશ્ચિતતા સ્વીકારવી અને બીજા પર ભરોસો રાખવો, એ નબળાઈ નહીં પણ શક્તિની નિશાની છે.
આખી ચર્ચાનો જો સાર કાઢવો હોય તો તમારા માટે સૌથી મોટી શીખ કઈ રહી?
મારા માટે તો સૌથી મોટી શીખ એ છે કે આપણે શક્તિ શબ્દને ફરીથી સમજવાની તાતી જરૂર છે. પ્રભુત્વ અને નિયંત્રણને બદલે સહયોગ અને નમ્રતાને મહત્ત્વ આપવું પડશે. જે નેતાઓ એવો દાવો કરે કે બધું જ જ્ઞાન એમની પાસે જ છે, અથવા જેઓ સ્થાપિત પ્રક્રિયાઓ કે અસંમતિનો અનાદર કરે, એમના પર ખરેખર શંકા કરવી જ જોઈએ. અંતે કોઈ એક વ્યક્તિ ગમે તેટલી મહાન લાગે, પણ દેશની સંસ્થાઓ અને સિસ્ટમ એનાથી વધુ મહત્ત્વની છે. એમને સાચવવી એ જ લાંબા ગાળાનું હિત છે.
મારા માટે ક્લેમેન્ટ એટલીનું ઉદાહરણ ખરેખર આંખ ખોલનારું રહ્યું. કેવી રીતે એક શાંત, ઓછા જાણીતા પણ સહકારી નેતાએ બ્રિટનમાં NHS જેવું મોટું અને કાયમી સકારાત્મક પરિવર્તન શક્ય બનાવ્યું. તે પેલી સ્ટ્રોંગમેનની આખી થિયરીને જ ખોટી પાડે છે. એ બતાવે છે કે સાચી શક્તિ ઘણીવાર દેખાતી નથી, એ શાંતિથી કામ કરે છે અને આપણે કદાચ એને ઓછી આંકીએ છીએ. આપણે કદાચ ટીમ પ્લેયર્સની વધુ કદર કરતા શીખવું પડશે.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.